एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञानोगोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञानोगोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા વિચારકની દુનિયામાં ઊંડા ઉતરીશું જેમણે કદાચ આપણે જે રીતે ભાષાને જોઈએ છીએ એ દૃષ્ટિ જ બદલી નાખી। નામ કદાચ બધાને તરત યાદ ન આવે, પણ એમના વિચારોની અસર ઓહ આજે પણ બધે જ છે। વાત કરી રહ્યા છીએ ફર્ડિનાન્ડ ડી સોસુરની।
ફર્ડિનાન્ડ ડી સોસુર, હા, 1857-1913 સ્વિત્ઝર્લેન્ડના ભાષા વિજ્ઞાની અને શું કહેવાય ચિહ્ન વિજ્ઞાન એટલે કે સેમિયોટિક્સના પાયાના પથ્થર। અને રસપ્રદ વાત એ છે કે એમનો પરિવાર તો વૈજ્ઞાનિકોનો કુલીન પરિવાર।
ઓ, એમના પરદાદા પણ કોઈ પ્રખ્યાત હતા ને?
હા, એમના પરદાદા પ્રકૃતિવાદી, પિતા જાણીતા કીટશાસ્ત્રી, એટલે પરંપરા તો વિજ્ઞાનની હતી, પણ એમણે પસંદ કરી ભાષા। અને એમાંય સાહિત્ય નહીં પણ ભાષાનું જે મૂળભૂત માળખું છે એમાં ક્રાંતિ લાવી દીધી।
ક્રાંતિ બરોબર શબ્દ વાપર્યો, કારણ કે માળખાવાદ જુઓ, ચિહ્ન વિજ્ઞાન જુઓ કે પછી આધુનિક સાહિત્ય સિદ્ધાંત, બધાના મૂળ ક્યાંક ને ક્યાંક સોસુર સુધી જાય છે। એમણે એ સમજાવ્યું કે ભાષા ફક્ત એટલે બોલવાનું સાધન નથી।
ના, બિલકુલ નહીં,
પણ એ આપણા વિચારોને, આપણી સંસ્કૃતિને, આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એ બધું ઘડવામાં કેટલો મોટો ભાગ ભજવે છે।
અને એમનો સમય પણ કેવો હતો, 19મી સદીનો અંત, યુરોપમાં ભારે ઉથલપાથલ, બૌદ્ધિક રીતે, સામાજિક રીતે। એક તરફ ડાર્વિન ઉત્ક્રાંતિની વાત કરી રહ્યા હતા, માર્ક્સના વિચારો આવી રહ્યા હતા,
બરાબર,
સમાજ અને અર્થતંત્ર વિશે નવી વાતો, ટેકનોલોજી બદલાઈ રહી હતી, ટેલિગ્રાફ, ફોટોગ્રાફી, દુનિયા જાણે નાની થઈ રહી હતી। આ બધા વૈજ્ઞાનિક જુવાળ વચ્ચે સોસુરે ભાષા જેવી માનવીય ચીજને પણ વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો।
તો એ સમયનું જે બૌદ્ધિક વાતાવરણ હતું, ખાસ કરીને ભાષાશાસ્ત્રમાં, ત્યાં શું ચાલી રહ્યું હતું, મતલબ સોસુર આવ્યા એ પહેલા?
મુખ્યત્વે તો ભાષાનો અભ્યાસ એટલે એનો ઇતિહાસ, ભાષાઓ ક્યાંથી આવી, કેવી રીતે બદલાઈ, એમનો એકબીજા સાથે શું સંબંધ, આ જ મુખ્ય પ્રશ્નો હતા। ફ્રાન્સ બોપ, જેકબ ગ્રીમ જેવા મોટે નામો તુલનાત્મક ભાષાશાસ્ત્ર પર કામ કરતા હતા,
એટલે બધું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવાતું હતું।
હા, જેને ડાયક્રોનિક અભિગમ કહેવાય। જર્મનીમાં લિપ્ઝિગ યુનિવર્સિટીના નિયોગ્રામેરિયન્સ હતા, એ લોકો પણ આ જ ઐતિહાસિક અભ્યાસ પર અને એમાંય ધ્વનિ પરિવર્તનના નિયમો પર બહુ ભાર મૂકતા હતા।
ધ્વનિ નિયમો, સાઉન્ડ લોઝ, જાણે ફિઝિક્સના નિયમો હોય એમ નહીં? આ એક મોટી પેટર્ન હતી એ સમયે, કે ભૌતિક વિજ્ઞાન જેવી પદ્ધતિઓ બધે લાગુ કરવી, સમાજશાસ્ત્રમાં, મનોવિજ્ઞાનમાં।
હા, ડોર્ખાઇમ સમાજશાસ્ત્રમાં, વુન્ટ મનોવિજ્ઞાનમાં એક જાતનો વૈજ્ઞાનિક આદર્શ હતો કે બધું વ્યવસ્થિત થવું જોઈએ, કડક પદ્ધતિઓ હોવી જોઈએ। પણ પછી સદી પૂરી થકા થતા એટલે ફિન્દસિએખલ જેને કહેવાય, એક અજંપો શરૂ થયો।
કેવો અજંપો?
અર્થ વિશે, મતલબ અર્થ ક્યાંથી આવે છે, આપણે વાસ્તવિકતાને કઈ રીતે ઓળખીએ છીએ। નિચ્છે જેવી વ્યક્તિ કહે કે ઈશ્વર મૃત્યુ પામ્યો છે, ફ્રોઇડ અચેતન મનની વાતો કરી રહ્યા હતા, પેલી બાજુ કવિઓ પણ, મલારમે જેવા,
હા, પ્રતીકવાદી કવિઓ, સીધું કહેવાને બદલે સૂચિત કરવું,
બરાબર, એટલે ભાષા અને વાસ્તવિકતાનો જે સીધો સાધો સંબંધ મનાતો હતો એના પર પ્રશ્નો ઉઠવા લાગ્યા। શું ભાષા ખરેખર દુનિયાને બતાવે છે કે પછી એ દુનિયા બનાવે છે?
અને આ જ ગડમથલના સમયમાં સોસુર કામ કરી રહ્યા હતા?
હા, જોકે એમણે બહુ એકાંતમાં કામ કર્યું, પણ એમના વિચારો એ સમયના મોટા પ્રવાહ સાથે જોડાયેલા હતા। ઉપર છેલ્લા ફેરફારોને બદલે અંદર શું ચાલી રહ્યું છે, પેલી અંતર્ગત સિસ્ટમ, એને સમજવાનો પ્રયાસ। જેમ ફ્રોઇડ મનની અંદરની રચના સમજવા માંગતા હતા, ડુર્ખાઇમ સમાજની,
એમ સોસુરે ભાષાની અંદરની રચના, એની સિસ્ટમ સમજવાનો પ્રયાસ કર્યો,
બરાબર। ચાલો હવે એમના જીવનની થોડી વાત કરીએ। આપણે સાંભળ્યું કે પરિવાર વૈજ્ઞાનિકોનો હતો, જીનીવામાં ઉછર્યા, હા, અને અનાજ એટલે જ એમનામાં પદ્ધતિસર વિચારવાની એક ટેવ હશે, પણ નાનપણથી જ લગાવ ભાષાઓનો, જાતે જ લેટિન ગ્રીક શીખી લીધેલું અને ઘરમાં પણ ફ્રેન્ચ જર્મન અંગ્રેજી બોલાતું.
ઓહો, એટલે બહુભાષી વાતાવરણ.
હા, એટલે કદાચ નાનપણથી જ એ સમજ કેળવાઈ હોય કે અલગ અલગ ભાષાઓ દુનિયાને કેવી જુદી રીતે જુએ છે એના ભાગ પાડે છે.
પણ શરૂઆતમાં તો પરિવારની જેમ જ સાયન્સ ભણ્યા ને, કેમિસ્ટ્રી, ફિઝિક્સ.
હા, જીનીવા યુનિવર્સિટીમાં. પણ પછી પેલો ભાષાનો પ્રેમ ખેંચી ગયો અને પહોંચ્યા લિપ્ઝિગ 1876માં. એ સમયે ભાષાશાસ્ત્રનું એ મોટું કેન્દ્ર હતું. નિયોગ્રેમેરિયન્સ ત્યાં જ હતા.
અને ત્યાં જ એમણે પેલો કમાલનો શોધ નિબંધ લખ્યો નહીં, મેમોઆર.
ફક્ત 21 વર્ષની ઉંમરે.
હા, જેણે બધાને ચોંકાવી દીધા. એમાં એમણે શું કર્યું કે હજારો વર્ષ પહેલા બોલાતી જે મૂળ ઇન્ડો યુરોપિયન ભાષા હતી એના સ્વરતંત્રની આખી સિસ્ટમ ફરીથી ઊભી કરી, પુનઃરચના કરી.
આટલી નાની ઉંમરે? પણ એમાં ક્રાંતિકારી શું હતું? મતલબ બીજાઓ પણ ઐતિહાસિક અભ્યાસ તો કરતા જ હતા. ક્રાંતિકારી એ હતું કે એમણે કેટલાક એવા ધ્વનિઓની કલ્પના કરી જેને લેરિન્જિયલ્સ કહ્યા, જેનો એ સમયે કોઈ પુરાવો નહોતો. કોઈ શિલાલેખમાં, કોઈ લખાણમાં એ ધ્વનિ મળતા નહોતા.
તો પછી કયા આધારે એમણે કહ્યું કે આ ધ્વનિઓ હતા?
ફક્ત સિસ્ટમના તર્કના આધારે. એમણે ભાષાની આંતરિક રચના જોઈ અને કહ્યું કે આ સિસ્ટમ બરાબર કામ કરે એ માટે આવા અમુક ધ્વનિઓ હોવા જ જોઈએ, ભલે અત્યારે એ દેખાતા નથી. એ એકદમ અમૂર્ત તર્ક હતો, પ્રત્યક્ષ પુરાવા વગરનો.
અને પછી શું થયું?
પછી તો કમાલ થઈ ગઈ. દાયકાઓ વીતી ગયા પછી એક લુપ્ત થયેલી ભાષા હિટ્ટાઇટ, એની લિપિ ઉકેલાઈ અને એમાં સોસુરે જે લેરિન્જિયલ્સની કલ્પના કરેલી એના પુરાવા મળ્યા.
અરે વાહ, મતલબ એમની થિયરી પ્રેક્ટિકલી સાચી સાબિત થઈ.
બરાબર. આ બતાવે છે કે એ શરૂઆતથી જ ભાષાને એક લોજિકલ ઇન્ટર્નલ સિસ્ટમ તરીકે જોઈ રહ્યા હતા, ખાલી શબ્દોના સમૂહ તરીકે નહીં.
આ સફળતા પછી તેઓ પેરિસ ગયા ભણાવવા માટે.
હા, પેરિસની ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા હતી ઇકોલ પ્રાટિક ડિસ ખોટે સેટર્ડ્સ. ત્યાં લગભગ 10 વર્ષ રહ્યા, 1881 થી 1891. પેરિસ ત્યારે વિચારોનું કેન્દ્ર હતું. શાર્કોટ, ડુરખાઇમ, બર્ગસન જેવા લોકો ત્યાં હતા.
પણ એમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું નહીં? ભણાવતા હતા ઐતિહાસિક ભાષાશાસ્ત્ર, પણ અંદરથી એનાથી સંતોષ નહોતો.
કંઈક એવું જ. જાહેરમાં તો એ સફળ પ્રોફેસર હતા, પણ ખાનગીમાં, એમની નોટબુક્સમાં એ ભાષા વિશે બિલકુલ નવા વિચારો ઘડી રહ્યા હતા. એ વિચારી રહ્યા હતા કે ભાષાને સમયના વહેણમાં બદલાતી જોવાને બદલે કોઈ એક ક્ષણે, અત્યારે, એ કેવી રીતે કામ કરે છે, એક સામાજિક સિસ્ટમ તરીકે એ સમજવું જોઈએ.
એટલે એક પ્રકારનું બૌદ્ધિક ડબલ લાઈફ જેવું થયું?
હા, કહી શકાય. અને આ પેરિસના સમય દરમિયાન જ એમને ફ્રાન્સનો પેલો મોટો ખિતાબ શિવાલિયર દલા લિઝન દુને પણ મળ્યો હતો.
પછી 1891માં પાછા જીનીવા, પોતાના વતન, ત્યાં યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા અને ત્યાં જે લેક્ચર્સ આપ્યા એ જ એમના મુખ્ય વિચારોનો આધાર બન્યા એમને.
બિલકુલ. ખાસ કરીને 1907 થી 1911 વચ્ચે 3 વાર એમણે સામાન્ય ભાષાશાસ્ત્ર પર કોર્સ ચલાવ્યો અને આ લેક્ચર્સમાં જ એમણે પોતાના ક્રાંતિકારી વિચારો વિદ્યાર્થીઓ સામે મૂક્યા, જેણે ભાષા વિશેની જૂની બધી ધારણાઓને હલાવી દીધી.
પણ આટલા મહત્વના વિચારો હોવા છતાં એમણે પોતે કેમ ક્યારેય પુસ્તક ના લખ્યું? આ વાત મને બહુ નવાઈની લાગે છે.
એનું કોઈ ચોક્કસ કારણ તો કહેવું મુશ્કેલ છે, પણ કહેવાય છે કે એ બહુ જ શું કહેવાય, સેલ્ફ ક્રિટિકલ હતા. પોતાના કામથી ક્યારેય પૂરા સંતુષ્ટ નહોતા થતા. કદાચ એમને લાગતું હશે કે વિચારો હજુ પાકા નથી થયા, હજુ કંઈક ખૂટે છે.
એક પ્રકારની ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ઝાયટી.
હા, કદાચ. અને દુર્ભાગ્યે 1913માં એમનું અવસાન થઈ ગયું, બહુ યુવાન વયે, ફક્ત 55 વર્ષના હતા, બીમારીને કારણે.
તો પછી આટલા મોટા વિચારો દુનિયા સુધી પહોંચ્યા કઈ રીતે? અને ખરેખર એ વિચારો છે શું જેના પર આપણે આટલી વાત કરી રહ્યા છીએ? ચલો હવે એના પર આવીએ.
એમના મૃત્યુ પછી શું થયું કે એમના 2 વિદ્યાર્થીઓ હતા, ચાર્લ્સ બેલી અને આલ્બર્ટ સેશેહાય. એમણે અને બીજા વિદ્યાર્થીઓએ સોસ્યોરના પહેલા જનરલ લિંગ્વિસ્ટિક્સના લેક્ચર્સ દરમિયાન જે નોટ્સ બનાવી હતી એ બધી ભેગી કરી.
ઓહ, એમની નોટ્સમાંથી?
હા, એ નોટ્સને એમણે સંપાદિત કરી અને 1916માં એક પુસ્તક તરીકે પ્રકાશિત કરી. એનું નામ એટલે કુર્દ લિંગ્વિસ્ટિક જનરલ, એટલે કે સામાન્ય ભાષાશાસ્ત્ર પર અભ્યાસક્રમ. આ પુસ્તક થકી જ સોસ્યોરના વિચારો ફેલાયા.
અને એમાંનો પહેલો મોટો વિચાર કયો હતો?
પહેલો મોટો વિચાર હતો અભ્યાસના બે અલગ અભિગમનો, ઐતિહાસિક એટલે કે ડાયાક્રોનિક વિરુદ્ધ સમકાલીન એટલે કે સિંક્રોનિક.
એટલે અત્યાર સુધી જે થતું હતું એ ઐતિહાસિક.
હા, મતલબ ભાષા સમય સાથે કેવી રીતે બદલાઈ એનો અભ્યાસ. સોસ્યોરે કહ્યું કે એ જરૂરી છે, પણ એનાથી પણ વધારે જરૂરી એ સમજવું છે કે ભાષા અત્યારે આ ક્ષણે એક સિસ્ટમ તરીકે કેવી રીતે કામ કરે છે. આ વર્તમાનકાલીન અભ્યાસને એમણે સિંક્રોનિક કહ્યો.
જાણે કે ભાષાના ઇતિહાસના ખોદકામને બદલે અત્યારે ભાષાનું મકાન કઈ રીતે ઊભું છે એ જોવું.
બરાબર. વિચારો, બધા જૂના ખંડેર ખોદી રહ્યા છે અને સોસ્યોર કહે છે, અરે ભાઈ, પહેલા આ જે સામે ઊભું છે એ તો સમજો, આણે આખી દિશા બદલી નાખી.
બીજો એક મહત્વનો ભેદ એમણે પાડ્યો, લાંગ અને પેરોલ. આ થોડું સમજાવશો?
ચોક્કસ. લાંગ એટલે ભાષાની આખી સિસ્ટમ, અમૂર્ત સામાજિક સિસ્ટમ, જે નિયમો છે, શબ્દો છે, વ્યાકરણ છે, જે આખા ભાષા બોલતા સમુદાયના મનમાં કોમન છે, એને તમે ભાષાનું સોફ્ટવેર કહી શકો.
ઓકે.
અને પેરોલ?
પેરોલ એટલે એ સોફ્ટવેરનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તે વ્યક્તિગત ઉપયોગ, આપણે જે ખરેખર બોલીએ છીએ, લખીએ છીએ, ભાષાનો એક્ચ્યુઅલ આઉટપુટ. સોસ્યોરે કહ્યું કે ભાષા વિજ્ઞાનીનું મુખ્ય કામ લાંગને સમજવાનું છે, કારણ કે ખરી સિસ્ટમ તો ત્યાં છે, પેરોલ તો એનું ખાલી એક પ્રગટ રૂપ છે.
સમજાયું. લાંગ એટલે સિસ્ટમ, પેરોલ એટલે એનો ઉપયોગ. અને હવે આવીએ એમના સૌથી, શું કહેવાય, ક્રાંતિકારી વિચાર પર, ભાષાકીય ચિહ્ન વિશે. એમણે કહ્યું કે શબ્દ એ વસ્તુનું નામ નથી.
આ શું છે?
હા, આ સમજવું બહુ જ અગત્યનું છે. એમણે કહ્યું કે આપણે જેને શબ્દ કહીએ છીએ એ ભાષાકીય ચિહ્ન છે, અને એ બે ભાગનું બનેલું છે. એક છે સિગ્નિફાયર, એટલે કે ધ્વનિ છબી, જેમ કે કમળ એવો અવાજ અથવા કાગળ પર લખેલા અક્ષરો.
ઓકે, અવાજ કે લખાણ.
અને બીજો ભાગ છે સિગ્નિફાઈડ, એટલે કે એ અવાજ કે લખાણ સાથે આપણા મનમાં જોડાયેલો ખ્યાલ, એનો અર્થ, પેલું ફૂલનો જે આઈડિયા આપણા મનમાં આવે છે તે.
તો પછી પેલી અસલી વસ્તુ, પેલું કમળનું ફૂલ, એ ક્યાં ગયું?
સસ્યુર કહે છે કે એ વસ્તી પોતે આ ચિહ્નમાં સીધી રીતે સામેલ નથી. ચિહ્ન તો ફક્ત ધ્વનિ છબી સિગ્નિફાયર અને ખ્યાલ સિગ્નિફાઈડ નું જોડાણ છે, બસ આટલું જ.
અને સૌથી મોટી વાત એ હતી કે આ જોડાણ મનસ્વી છે, આર્બિટ્રરી છે. મતલબ કોઈ કારણ નથી કે આપણે કમળને કમળ જ કહીએ.
બિલકુલ નહીં. કોઈ લોજિકલ કુદરતી કારણ નથી. જો હોત તો દુનિયાની બધી ભાષામાં એ ફૂલ માટે લગભગ સરખો જ શબ્દ હોત ને?
હા, એ વાત તો સાચી છે. અંગ્રેજીમાં લોટસ છે.
બરાબર. ફ્રેન્ચમાં વળી કંઈક બીજું હશે. આ જ બતાવે છે કે શબ્દ સંજ્ઞાર્થ અને એના અર્થ સંગીત વચ્ચેનો સંબંધ કુદરતી નથી, એ તો સમાજે નક્કી કરેલો છે. એક જાતનો સામાજિક કરાર છે, પરંપરા છે. અને આ જ કારણ છે કે દુનિયામાં આટલી બધી ભાષાઓ છે અને ભાષાઓ સતત બદલાયા કરે છે.
આનો મતલબ તો એ થયો કે ભાષા દુનિયાને ફક્ત બતાવતી નથી, પણ એ દુનિયાને આપણા માટે ગોઠવે છે.
એકદમ. ભાષા વાસ્તવિકતાને રિફ્લેક્ટ નથી કરતી, પણ એને ઓર્ગનાઇઝ કરે છે, એને અર્થોના ચોકઠામાં મૂકે છે.
ઓ બાપરે, આ વિચાર તો ખરેખર ઊંડો છે. પણ જો શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ આમ મનસ્વી હોય, નક્કી કરેલો હોય, તો પછી અર્થમાં સ્થિરતા ક્યાંથી આવે? મતલબ કોમ્યુનિકેશન શક્ય કઈ રીતે બને?
હા, સારો પ્રશ્ન છે. અને એનો જવાબ સોસ્યોરના બીજા મોટા વિચારમાં છે. એમણે કહ્યું કે ભાષા એ તફાવતોની પ્રણાલી છે, અ સિસ્ટમ ઓફ ડિફરન્સીસ. એમનું એક સેમસ વાક્ય છે, ભાષામાં માત્ર તફાવતો જ હોય છે, કોઈ હકારાત્મક પદ નથી.
એટલે શું?
એટલે કે કોઈ શબ્દનો પોતાનો આગવો સ્વતંત્ર અર્થ નથી. એનો અર્થ એટલા માટે છે કારણ કે તે સિસ્ટમના બીજા શબ્દોથી જુદો પડે છે. તે શું નથી એના પર એનો અર્થ ટકેલો છે.
દાખલો આપશો?
જેમ કે રાત શબ્દનો અર્થ એટલા માટે છે કે એ દિવસ નથી. ઠંડુનો અર્થ એટલા માટે છે કારણ કે એ ગરમ નથી. પુરુષનો અર્થ સ્ત્રીના સંદર્ભમાં છે. દરેક શબ્દનો અર્થ, એનું મૂલ્ય, સિસ્ટમમાં રહેલા બીજા શબ્દો સાથેના એના સંબંધ અને વિરોધ પરથી નક્કી થાય છે.
એટલે જેમ ચેસની રમતમાં હોય છે એમ, રાજાનું મૂલ્ય એના પોતાનામાં નથી, પણ એ વઝીર નથી, કૂંટ નથી, ઘોડો નથી, એના પરથી નક્કી થાય છે.
એકદમ પરફેક્ટ ઉદાહરણ. બસ આ જ રીતે ભાષા આખે આખી આવા તફાવતોના નેટવર્ક પર ઊભી છે. એટલે જ સોઝ્યુરે કહ્યું કે ભાષા એક સ્વરૂપ છે, પદાર્થ નથી.
ફોર્મ નોટ સબસ્ટન્સ.
હા, અગત્યનું એ નથી કે તમે ક બોલો છો કે ખ બોલો છો, એ પદાર્થ છે. અગત્યનું એ છે કે ક અને ખ વચ્ચેનો તફાવત સિસ્ટમમાં એક અર્થભેદ ઊભો કરે છે. એ સ્વરૂપ છે. આખું માળખું, સંબંધોનું જાળવું એ મહત્વનું છે. અને કારણ કે આ માળખું આખા સમાજનું સહિયારું છે, એટલે કે લેંગ, એટલે વ્યક્તિગત બોલી પેરોલ ભલે થોડી આમતેમ થાય, મૂળ સિસ્ટમ ટકી રહે છે, એમાં સ્થિરતા આવે છે.
વાહ, તો આ હતા એ મુખ્ય વિચારો જે પેલા કોર્સવાળા પુસ્તક દ્વારા બહાર આવ્યા, અને એની અસર જબરદસ્ત રહી હશે નહીં?
શરૂઆતમાં ધીમે ધીમે, પણ પછી તો એટલી વ્યાપક અસર થઈ કે વાત ન પૂછો. ભાષાશાસ્ત્રમાં તો થઈ જ. રોમાન જેકબસન, લુઇસ હેલ્મસ્લેવ જેવા લોકોએ માળખાકીય ભાષાશાસ્ત્ર, સ્ટ્રક્ચરલ લિંગ્વિસ્ટિક્સ વિકસાવ્યું. પણ ખરી નવાઈની વાત તો એ છે કે આ વિચારો ભાષાશાસ્ત્રની બાળ ફેલાયા.
હા, મેં સાંભળ્યું છે માનવશાસ્ત્રમાં પેલો ક્લાઉડ લેવીસ્ટ્રોસ.
બરાબર, લેવીસ્ટ્રોસે સોસુરની મેથડ વાપરીને પૌરાણિક કથાઓ, સગપણની વ્યવસ્થાઓ આ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે કહ્યું કે આ બધી સાંસ્કૃતિક બાબતો પણ ભાષાની જેમ અંતર્ગત માળખા ધરાવે છે, અને આમાંથી જ માળખાવાદ, સ્ટ્રક્ચરલિઝમ નામની એક આખી વિચારધારા ઊભી થઈ,
જેણે 20મી સદીના મધ્યભાગમાં ઘણા બધા વિષયો પર પ્રભાવ પાડ્યો.
ખાલી માનવશાસ્ત્ર જ નહીં, મનોવિશ્લેષણમાં જુઓ, જેક્સ લકા, એમણે ફ્રોઇડને સોસુરની નજરે વાંચ્યા અને શું કહ્યું કે અચેતન મન ભાષાની જેમ સંરચિત છે.
ઓહો, અને સાહિત્ય વિવેચનમાં ત્યાં પણ અસર થઈ ને?
બહુ મોટી અસર. રોલન્ડ બાર્થ જેવા વિચારકો આવ્યા. એમણે કહ્યું કે લેખકનું મૃત્યુ થઈ ગયું છે, ડેથ ઓફ ધી ઓથર. મતલબ લેખકના ઈરાદા કરતાં કૃતિ પોતે શું કહે છે એ મહત્વનું છે. કૃતિ એ ચિહ્નોની એક પોતાની દુનિયા છે, એક સ્વાયત્ત સિસ્ટમ છે. રશિયન ફોર્મલિઝમ, ન્યૂ ક્રિટિસિઝમ, આ બધા પર સોસુરની અસર દેખાઈ.
ફિલોસોફીમાં પણ કોઈએ એમના વિચારો વાપર્યા?
હા, મિશેલ ફુકો. એમને ભાષા કેવી રીતે જ્ઞાન અને સત્તાના માળખા બનાવે છે, જેને એ ડિસ્કર્સિવ ફોર્મેશન્સ કહેતા હતા, એ સમજાવવા સોસ્યુરના વિચારોનો ઉપયોગ કર્યો. અને પછી તો આ માળખાવાદમાંથી જ ઉત્તર માળખાવાદ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ આવ્યો.
એટલે કે સોસ્યુરના જ વિચારોને લઈને એનાથી આગળ વધ્યા?
હા, અથવા તો એની સામે પડકાર ફેંક્યો, જેમ કે જેક્સ ડેરીડા. એમણે સોસ્યુરના જ ચિહ્નની મનસ્વિતા અને તફાવતવાળા વિચારોને પકડીને બતાવ્યું કે જો અર્થ ફક્ત તફાવત પર જ આધાર રાખતો હોય તો એ ક્યારે પૂરેપૂરો હાજર કે સ્થિર હોઈ જ ન શકે. એ હંમેશા બીજા અર્થો તરફ સરકતો રહે, એ ક્યારે પકડાય નહીં.
આમાંથી જ પેલો ડીકન્સ્ટ્રક્શનનો વિચાર આવ્યો.
બરાબર. એટલે જુઓ, એક માણસ જેણે પોતે ભાગ્યે જ કંઈ પ્રકાશિત કર્યું, એના વિચારોએ આખા બૌદ્ધિક જગતને કેવું હલભલાવી દીધું.
ખરેખર અદ્ભુત છે. પણ શું આજે આટલા વર્ષો પછી આ ડિજિટલ જમાનામાં સોસ્યુરના વિચારોનું કોઈ મહત્વ રહ્યું છે?
અરે, બિલકુલ રહ્યું છે. આજે પણ તમે જ્ઞાનાત્મક વિજ્ઞાન જુઓ, જે મગજ અને વિચાર પ્રક્રિયાનો અભ્યાસ કરે છે, ત્યાં ભાષા અને વિચારના સંબંધને સમજવા સોસુરના મોડેલનો ઉપયોગ થાય છે.
અને કમ્પ્યુટર સાયન્સમાં જ્યાં ભાષા સાથે કામ પડે છે, જેમ કે NLP.
હા, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક ભાષાને એક સ્ટ્રક્ચરલ સિસ્ટમ તરીકે જોવાનો સોસુરિયન આઈડિયા કામ કરે છે. આપણે જે ગૂગલ સર્ચ કરીએ છીએ એ પણ શબ્દો વચ્ચેના સંબંધો, તફાવતો, પેટર્ન પર જ ચાલે છે ને?
હા, એ વાત સાચી છે.
સાંસ્કૃતિક અભ્યાસમાં પણ આજે સોશિયલ મીડિયા પર ભાષા કેવી રીતે વપરાય છે, કેવી રીતે નવા અર્થો બને છે, જૂના અર્થો બદલાય છે, આ બધું સમજવા માટે પણ સોસુરના વિચારો કામ લાગે છે.
એટલે એમનું યોગદાન ખરેખર ટાઈમલેસ રહ્યું છે. એમને એમના જીવનકાળમાં જે માન સન્માન મળ્યા હશે, જેમ કે પેલું બર્લિન એકેડેમીનું સભ્યપદ કે ફ્રેન્ચ સરકારનો ખિતાબ,
હા,
તેના કરતાં પણ મોટું સન્માન તો એમના ગયા પછી એમના વિચારોને મળ્યું છે.
સાચી વાત છે. આજે કોઈ પદક કે ડિગ્રી કરતાં પણ મોટું સન્માન એ છે કે એમનું નામ જે એક આખા અભિગમ એક વિચારધારા સાથે જોડાઈ ગયું છે, સોશ્યોરિયન. એમના જે કીવર્ડ્સ છે, લેંગ, પેરોલ, સિગ્નિફાયર, સિગ્નિફાઈડ, આર્બિટ્રરીનેસ, એ આજે એકેડેમિક દુનિયામાં સામાન્ય શબ્દો બની ગયા છે.
અનેક યુનિવર્સિટીઓ, રિસર્ચ સેન્ટરો, જર્નલ્સ એમના નામે ચાલે છે. આજ એમનો સાચો વારસો છે.
બિલકુલ.
ચાલો એમના અમુક વાક્યો ફરી યાદ કરી લઈએ જે એમના મુખ્ય વિચારોને ટૂંકમાં કહી દે છે. જેમ કે એમનું પેલું વાક્ય, ભાષા પરસ્પરાવલંબી પદોની એક પ્રણાલી છે જેમાં દરેક પદનું મૂલ્ય ફક્ત અન્યોની એક સાથે હાજરીથી જ પરિણમે છે.
જે ફરી પેલી તફાવતોની પ્રણાલીવાળી વાત પર ભાર મૂકે છે. અર્થ એકલો નથી, એ સંબંધોના જાળામાં જ બને છે.
અને બીજું એક જે મને બહુ ગમે છે, ભાષા વિના વિચાર એક અસ્પષ્ટ અજાણ્યો નિહાલિકા છે.
હા, આ બહુ મહત્વનું છે. એ બતાવે છે કે ભાષા ખાલી વિચારોને વ્યક્ત નથી કરતી, પણ એ વિચારોને સ્પષ્ટતા આપે છે, એને આકાર આપે છે. ભાષા વગર તો વિચાર ખાલી એક ધૂંધળો, અવ્યવસ્થિત જથ્થો છે. ભાષા એને વ્યવસ્થિત કરે છે.
ખરેખર સોશિયોરના વિચારો આપણી ભાષા વિશેની સમજને બહુ ઊંડાણથી પડકારે છે અને સમૃદ્ધ પણ કરે છે. એમનું જીવન પણ કેટલું રસપ્રદ રહ્યું. વૈજ્ઞાનિક પરિવાર, નાની ઉંમરે પેલી મોટી સિદ્ધિ, પેરિસમાં પેલું ડબલ લાઈફ, અને પછી પોતાના જ વિચારો છાપવામાં સંકોચ.
અને એમના મૃત્યુ પછી વિદ્યાર્થીઓએ એમનું કામ દુનિયા સામે મૂક્યું, એ પણ એક અનોખી કહાણી છે. એ બતાવે છે કે વિચારોમાં કેટલી તાકાત હતી કે એ એમના સર્જક વગર પણ જીવંત રહ્યા અને ફેલાયા.
તો આપણી આજની ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ.
હા, ચોક્કસ.
જો ભાષા ખરેખર વાસ્તવિકતાનો અરીસો નથી, પણ તફાવતો પર આધારિત એક મનસ્વી, સામાજિક રીતે બનેલી સિસ્ટમ છે જે વાસ્તવિકતાને આપણા માટે ઘડે છે, તો આ સમજણ આપણા રોજબરોજના કમ્યુનિકેશનને, આપણી સંસ્કૃતિ વિશેની આપણી ધારણાઓને, અને આપણે જેને સત્ય માનીએ છીએ એને કઈ રીતે અસર કરી શકે?
હા, વિચારવા જેવો પ્રશ્ન છે. કારણ કે જો ભાષા જ દુનિયાને ઘડતી હોય, તો પછી ભાષા પર કોનો કાબૂ છે, અથવા ભાષાની આપણી સમજ કેવી છે, એનાથી આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એમાં મોટો ફરક પડી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.